pensar de forma dura, que está tú.
Sí.
A ver, ¿qué? Atmano, adhikar, prataya, prataya. વિદ્યાર્થી લખા પરીક્ષા પછી બારમી લખા વિદ્યાર્થી લખામાં એમ કહ્યું વિદ્યાર્થી બારનું સંધિ છે વિદ્યાર્થી લખા વૃષ્ટિક સ્થાન છે બારમી લખા નળ પ્રધાન જાણવાની વાત છે એમાં આદરવાની વાત છે આમાં પરિણામ જાણવાની વાત છે અગિયારમી દાખલામાં શું કહ્યું અને એ શિષ્યએ શું કર્યું અને પુત્રીને એના અનુભવ પણ થયો અને અનુભવમાં રહી શકવાનો નહીં એટલે ફિઝિકલ ધ્યાનમાંથી બહાર પણ આવ્યો સાધક સાધક થઈને બહાર આવ્યો સાધકપણાનો અભાવ થઈ ગયો વિચાર દશામાં પરિણામે જાણે છે જાણેલો પરિણામ કર્યો પણ અગિયારમી ગાથા મહત્વની છે ત્યાર પછી બારમી ગાથા હોત નિશ્ચયપૂર્વક વ્યવહાર હોત અજ્ઞાની પરિણામને જાણતો નથી પણ પરિણામને હું કરું છું એમ માને છે એટલે એ તો વિચાર નથી છે પણ સમય દ્રષ્ટિ કેમ થઈ ગયો વિજ્ઞાનની ગાથા આવી જાણતો વ્યવહાર પ્રકાર છે એનો એવો પ્રકાર આવ્યો ભગવાન આત્મા છે એ સ્વદ્રવ્ય છે અને બાકીના બધા જગતના પદાર્થો પરદ્રવ્ય છે તો સ્વદ્રવ્યમાં પરદ્રવ્ય સર્વથા અભાવ છે જૈન દર્શનમાં જે સર્વથા શબ્દ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ સર્વથા શબ્દે શું કહ્યું એને કે બે દ્રવ્યની ભિન્નતા થઈ ગઈ બે દ્રવ્યની જે એકતા હતી હું પરના કામ કરું ને હાથ પર દલાવું બધું ચાલતું હતું પરદ્રવ્યની સાથે એક જ હતી સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાસ્તી છે એટલે સર્વથા ભિન્ન છે એમ પરદ્રવ્ય કથનથી ભિન્ન અભિનયમાં લાગુ નથી પણ સર્વથા ભિન્ન સર્વથા ભિન્ન શબ્દે બે દ્રવ્યની એકતા તોડી નાખી હવે પર્યાયની એકતા હજી રહી ગઈ એ કેમ તૂટે કે પર્યાય પણ મારાથી સર્વથા ભિન્ન છે સર્વથા ભિન્ન વેદ જ્ઞાનની ઉત્કૃષ્ટ વાત છે સર્વથા ભિન્ન છે પરદ્રવ્યથી તો ભિન્ન નવ તત્વના ઉત્પન્નતા પરિણામ કે બંધમોક્ષના પરિણામ કે મૂળ સ્થાન માર્ગના સ્થાન કે પ્રગટ થાય છે પર્યાયો એનાથી ભગવાન આત્મા સર્વથા ભિન્ન છે હવે ઓમાં સર્વથા ભિન્ન પણ બે દ્રવ્યની એકતા તૂટી અને પરિણામથી સર્વથા ભિન્ન છું તો પરિણામની સાથે એકત્વ બુદ્ધિ તૂટી ગઈ એકત્વ બુદ્ધિ તૂટી શું અને જેમનો પર્યાય પ્રગટ થઈ શું નિર્મળ પર્યાય જ્યાં પ્રગટ થઈ ત્યાં એને અભેદ થઈને નાયક વિહાર એક તો કોણ થાય એનું નામ મુખ્ય માર્ગ છે સર્વથા ભિન્ન પછી કથનચિત અભિન્ન આવી ગયું સમય એક છે સમજાવવામાં ક્રમ પડે છે કે સ્વચતુર્થમાં સ્વચતુર્થી નાસ્તી બે દ્રવ્યની ભિન્નતાના પાઠ પણ આવે છે એની એકતા થઈ ગઈ છે ને અભિમાન ચડી ગયું છે હું આનું કરું હું આનું કરું આનું સુખી કર્યું નથી એ સર્વથા ભિન્ન ભેદ જ્ઞાનની પરાકાષ્ઠાનો મંત્ર છે. ગુરુદેવની હાજરીમાં ઘણા નહોતો રહેતો, અમને ખબર છે. પરિણામ સર્વકાભીન કે પરિણામ સર્વકાભીન, પરિણામ સર્વથા ભિન્ન જાણતા ને માનતા એની સાથે સ્વસામી સંબંધને કરતા કર્મની પ્રવૃત્તિ હતી કરતા હું છૂટી જાય. જ્યારે એક જ્ઞાયકનો જ્ઞાત આપ્યો તો જ્ઞાયકને જાણનારી જ્ઞાનની પર્યે છે એ કથનચિત અભિન્ન છે. પહેલા તબક્કે સર્વથા ભિન્ન કેવળ જ્ઞાન પણ, બીજા તબક્કે તો વિષ્ણુ જ્ઞાનથી કસંતી અભિન્ન છે. આવી અલૌકિક શાનદાર વિષયની છે. પહેલા સર્વથા ભિન્ન લેવું અને સર્વથા ભિન્નનું ફળ કસંતી અભિન્ન નિર્મળ કરીએ. ઓ રાગ નહીં, સ્વજાતિ ના કરે એ પણ કસંતી અભિન્ન. ભિન્ન તો પેલા પાઠમાં આવી ગયું, દ્રષ્ટિની પર્યાયની સાથે જ્ઞાનની પર્યાય પણ એમ જાણે કે સર્વથા ભિન્ન છે. પણ એ જ્ઞાનની પર્યાયની તાકાત એવી છે કે જ્યાં સર્વથા ભિન્ન કહ્યું પણ પાર્થથી આત્મા ભિન્ન છે અને આનંદ રૂપથી અભિન્ન હું છું, ત્યાં એ જ્ઞાનની પર્યાયમાં જોડાઈ ગઈ. પરની હારે સંબંધ તોડ્યો અને સ્વની સાથે સંબંધ જોડ્યો, સમય એક છે. પરની સાથે સંબંધ તૂટતા મિથ્યા તો ગયું અને સ્વની સાથે સંબંધ થતા સમ્યક તત્વનું જ્ઞાન પ્રગટ થઈ ગયું. એવી અલૌકિક વસ્તુ છે. એમાં સમ્યક તત્વને જ્ઞાન થયા પછી સાધક અવસ્થામાં ઉપયોગ નિર્વિકલ ધ્યાનમાં આવ્યો અને આનંદનો અનુભવ થયો, પરમાત્માના દર્શન થઈ ગયા. અંદર ટકાનું નહીં, ઉપયોગ થતો નથી અંદરમાં, ઉપયોગ બહાર આવે છે. એ જે ઉપયોગ બહાર આવે છે એ અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ બહાર નથી આવતો, ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ બહાર આવે છે. અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ આત્માની સાથે અભેદ થયો તે થયો, એ તો આત્માનું અવલંબ છોડતો જ નથી અને એનાથી અંશ છૂટો પડતો નથી, એ તો આત્મા થઈ ગયો. જ્ઞાનની અનુભૂતિ કહો કે આત્માની એક જ છે. ઉપયોગ બહાર નથી આવતો, અનુપયોગ બહાર આવે છે. ઉપયોગ એટલે આત્માને પ્રસિદ્ધ કરનારું કે અતિ જ્ઞાન પ્રગટ થઈ મંડળમાં, એ ઉપયોગ તો આત્મા આશ્રિત છે. એ ઉપયોગ આત્માને છોડીને બહાર જતો જ નથી. ત્યારે ઉપયોગ બહાર આવ્યો એમ કહેવાય. એ કયો ઉપયોગ બહાર આવ્યો? એ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ જે પેલો હતો એની જાત તો ગઈ, પણ બીજી જાતનો ભાવ ઇન્દ્રિય કર્યો છે. બોલો, અજ્ઞાનમય ભાવ ઇન્દ્રિય હતો, હવે આ જ્ઞાન પ્રગટ થયું તો એ ભાવિંદ્રી પણ સમ્યક જ્ઞાન નામ પામી, કે વ્યવહાર પણ સમ્યક છે. વ્યવહાર રત્ન ફરે છે ને બધો, એને પણ રત્ન કહ્યું. પણ એ ઉપયોગ બહાર નીકળતો નથી, નીકળે છે એ ઉપયોગ આત્માનો નથી. એ ખંડ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે. કેમ કે એ સ્વને પ્રસિદ્ધ નથી કરતો, પણ એકાંત પરને પ્રસિદ્ધ કરે છે. ને અતિન્દ્રિય જ્ઞાન એકાંત સ્વને પ્રસિદ્ધ કરે છે, પરને પ્રસિદ્ધ કરતું નથી. જાણે તે માને એ વાત છે. બધામાં જાણવાની શક્તિ છે. પોતાના ઘરની વાત છે ને, એ કથાની તો મનાય છે. સ્વકથા ચાલે છે, શુદ્ધ આત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય. જે આત્માનો અનુભવ થાય એનું નામ સામાયિક, આત્માનો અનુભવ થાય એનું નામ પ્રતિક્રમણ, આત્માનો અનુભવ થાય એનું નામ પ્રત્યાખ્યાન, આત્માનો અનુભવ થાય એનું નામ આલોચના, આત્માનો અનુભવ થાય એનું નામ તપ, આત્માનો અનુભવ થાય એનું નામ સંયમ, આત્માનો અનુભવ થાય એનું નામ ચારિત્ર. એવી અનુચિત વાતો આવી ગઈ 11મી ના કાળમાં. અનાદિ કાળથી વ્યવહારનો પક્ષ જીવને છે અને વ્યવહારના ઉપદેશ કરનારા તો ઠામ ઠામ તમને મળશે, પણ શુદ્ધ નહીં નો ઉપદેશ વિરલ. શુદ્ધ આત્મા શું છે એને જણાવનાર કેનારા જ્ઞાની ધર્માત્મા પંચમ કાળમાં દુકાળ છે. અભાવ નથી પણ દુકાળ છે. બિરલા એમ નહીં કહેશે, શુદ્ધ નહીં નો ઉપદેશ વિરલ છે એટલે ક્યાંક 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 તો છે. સાવ ભારતમાં અંધારું થતું નથી, કોઈ ખૂણે ખાંચકે જ્ઞાની તાકે છે. અને જો વાણીનો યોગ હોય તો કહે, ને વાણી યોગ ન હોય તો ઠરી જાય પોતે. એ અનુભવ પછીની આ વાત 12મી ગાથામાં આવે છે. લોકમાં સોનાના 16 વાલ પ્રસિદ્ધ છે, 15 વાલા સુધી તેમાં સૂર્યાદી પ્રતિયુગની કાલીમાં રહે છે. સોનાનો દ્રષ્ટાંત આપે છે, સોનો શુદ્ધ હોય, સોની લોકો એમાં કુલીમાં નાખીને તપાવે છે ત્યારે મેલ નીકળી જાય છે અને સુવર્ણ સોનો શુદ્ધ પ્રગટ થઈ જાય છે. એમ બહિરાત્મ દશા ગઈ, અંતરાત્મ સાધક દશા થઈ અને પછી પરમાત્મા થઈ ગયા કેવળી. તો કેવળી જે થઈ ગયા એને વ્યવહાર જાણેલો નથી, શુદ્ધ નહીં કેવળ જ્ઞાન જાણેલું પ્રજ્ઞાન છે. એની દશામાં ભિન્ન ભિન્ન ભાવો અનેક ભાવો થતા નથી આવે, તેથી અશુદ્ધ કહેવાય છે. અને તાપ દેતા દેતા છેલ્લા તાપથી ઉતરી ત્યારે સોળવલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળવલ્લા સોનાનું જ્ઞાન પ્રધાન તથા પ્રાપ્તિ થઈ કેવળી પરમાત્મા, તેમને 15 વાલા સુધીનું કઈ પ્રયોજનમાં નથી. 16 વાળું સુખ સુન થઈ ગયું, પછી આ 15 વાળું 14 વાળું તો રહ્યું નહીં, અભાવ થઈ ગયો. પછી એને જાણે શું, હોય તો જાણે ને, નથી માટે જાણતો નથી. એને છે 16 વાળું એને જાણે છે, કેવળી કેવળ જ્ઞાનને જાણે છે, કેવળી શુદ્ધ જ્ઞાનને જાણતા નથી. કેમ કે શુદ્ધ જ્ઞાનનો અભાવ થઈ ગયો. 16 વાળા સોનાનું જ્ઞાન સંતાન પ્રાપ્તિ થી તેમને કાંઈ જોડ નહીં. અને જેમને સાધકની હવે વાત કરે છે દ્રષ્ટાંતમાં, જેમને 16 વાળા સુખવાની પ્રાપ્તિ થઈ નથી, હજી કેવળ જ્ઞાન સાધ્ય મોક્ષ અવસ્થા પૂર્ણ આનંદની પ્રગટ થઈ નથી, તેમને ત્યાં સુધી સાધક અવસ્થામાં 15 વાળા સુધીનો પણ પ્રયોજન જાણેલો પ્રયોજન છે. થોડી શુદ્ધતા પ્રગટ થઈ છે પણ પરિપૂર્ણ શુદ્ધતા નથી, થોડી અશુદ્ધતા પણ છે કે સોની જાણે. એમાં દાખલો ગુરુદેવ આપતા હતા છરીનો, છરી ચડે ને આમ શરણા ઉપર ચડાવે તો એ કે અમે નાચ્યા નથી પણ નાચનાર અને જોયું છે એમ કે પાછા છરી અમે હજી નથી પણ એ શ્રદ્ધા હોય છે અમારી નજરિયા થાય એ આમ આમ મારે અને પછી આમ જોયે અમારે કેટલી નિર્બળતા થઈ ગુજરાતા અને કેટલી કાટ ગયો એ જોયા કરે. જોતા 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 પૂરો કાટ નીકળી ગયો. એવી સાધકની અવસ્થા હોય છે. સાધકની પરિણામમાં બે ભાગ પડે છે, થોડી વિતરાગતા પણ પ્રગટ થઈ છે અને થોડો રાગ ભાગ પણ નબળાયેલો છે. અતિંદ્રિય જ્ઞાન પણ પ્રગટ થયું છે અને ઇન્દ્રિય જ્ઞાન પણ રહી ગયું છે. થોડું જ્ઞાનના બે ભાગ, ચારિત્રના પણ બે ભાગ અને સુખના પણ બે ભાગ. થોડુંક આત્મિક સુખ પ્રગટ થઈ ગયું છે અને થોડુંક પરાશ્રિત જેટલો રાગ ભાગ છે એટલું દુઃખ પણ પર્યાયમાં છે. એને જાણે છે, દોષ છે રાગ એને જાણે છે, કેટલી વિતરાગ દશા થઈ એ ગુણ પ્રગટ થયો એને જાણે છે અને ગુણી પોતાનો સુખાત્મા એને પણ જાણે છે. ત્રણને સમયમાં જાણે છે, પણ આત્માને લક્ષરૂપ જાણે અને પરિણામને લક્ષ વગર જાણે એ સ્થિતિ અતિન્દ્રિય જ્ઞાનની છે. જાણે છે એ મન બુદ્ધિ એને જાણે છે, પણ ઉપચાર કે આત્મા જાણે છે કહેવામાં આવે છે. તેમને અને જેમને 16 વાલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી 15 વાલા સુધીનો પણ પ્રયોજન માન છે, જાણેલું પ્રયોજન માન. એવી રીતે આ જીવ નામનો પદાર્થ દ્રષ્ટાંત કરું છું, જીવ નામનો પદાર્થ છે તે ઉદગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. જીવ અનેકરૂપ નથી થયો, પણ જીવના પરિણામ અનેકરૂપ થયા તો ઉપચારથી જીવ અનેકરૂપ થયો એમ કહેવામાં આવે છે. જો એ આ વચનને જીવ અનેકરૂપ થઈ ગયો એમ માને તો દ્રષ્ટિ વિપરીત થઈ જશે. અને પરિણામ અનેકરૂપ થયા છે એને નહીં જાણે તો જ્ઞાન ખોટું થશે. દાર કરવાની જોયેલી જીનવર્ષની એમ છે. શું કહ્યું કે આ જીવ પદાર્થ અશુદ્ધ થઈ ગયો, જો માને કે જીવ અશુદ્ધ થઈ ગયો તો દ્રષ્ટિ ખોટી છે, શ્રદ્ધા વિપરીત થઈ ગઈ. પણ એના પરિણામ અનેકરૂપ થાય છે, થોડી શુદ્ધતા થોડી અશુદ્ધતા, પરિણામમાં અનેકતા છે. એ પરિણામ અનેક છે એમને જાણે તો જ્ઞાન ખોટું, અને જીવ અશુદ્ધ થઈ ગયો આ લેખું એમ વાંચે તો શ્રદ્ધા ખોટી. આમાં તો એમ લેખું જીવ પદાર્થ અશુદ્ધ થઈ ગયો છે. સામાન્ય વિશેષ બે પડખા એક સાથે રહે છે, એકમાં બીજાનો અભાવ છે, પણ એકમાં બીજાનો આરોપ આવે છે. પરસ્પર અભાવ, અશુદ્ધ પર્યાયમાં જીવ જાતો નથી અને જીવમાં અશુદ્ધ પરિણામ આવતા નથી, છે તો ભિન્નતા, સર્વથા ભિન્નતા છે શુદ્ધ અશુદ્ધની. છતાં પણ પરિણામની અશુદ્ધતા દેખીને જીવ પદાર્થ અશુદ્ધ થઈ ગયો છે એમ કહેવાય, પણ કહેવાય એમ માનવા જેવું નથી. વાતમાં ભેદજ્ઞાન ભર્યું છે, વાતે વાત જીવ પદાર્થ અશુદ્ધ થઈ ગયો ભેદ લખો ને. જીવ નામનો પદાર્થ છે તે પૂતગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ ગયો છે. અનેકરૂપ પર્યાયથી એ ન લખું, જીવ અનેકરૂપ થઈ ગયો છે. ચૌદ પુરસ્થાનરૂપ જીવ થાય, જીવ થાય જ નહીં ચૌદ પુરસ્થાનરૂપ. પર્યાયનો ધર્મ છે ભાઈ, જીવનો ધર્મ. જીવ એક પણ છોડતો નથી અને અનેકરૂપ થતો નથી. એકનો બે ન થાય તો એકનો નવ તો ક્યાંથી થાય? નવ થતું બે જણાને કઈ વાંધો પડ્યો તો એમાં મધ્યસ્થી કચ્યુભાઈ ને નિમાં કદાય માણસ છે, કઈક આપણું સમાધાન કરાવી દેશે. મજુભાઈ બેને મળે સમજી ગયા, પણ પછી આવી નીકળે ભાઈ તમે મને મોકલો, પણ એ ભાઈ એકનો બે થતો આ તો દાખલો છે. હવે એકનો બે ન થાય, એકરૂપ જે આત્મા છે એ એકને બે પ્રકારે ન બને. આત્મા અનાદિ અનંત એકરૂપ રહેલો છે. પરિણામ અનેકરૂપ થાય ભલે, પણ પરિણામ અનેકરૂપ થાય એથી આત્મા અનેકરૂપ થઈ જાય એમ ત્રણ કાળમાં બનતું નથી. જીવ સામાન્ય અનાદિ અનંત એકરૂપ ટંકોત્કીર્ણ શુદ્ધ રહેલો છે, પરિપૂર્ણ છે પરમાત્મા. આમાં જીવ નામનો પદાર્થ એ અશુદ્ધ અનેકરૂપ થઈ ગયો છે. એટલે શ્રીમતીએ કહ્યું કે આગમનો મર્મ જ્ઞાનીના હૃદયમાં છે. અજ્ઞાની એમ લખે છે પંડિતજી જયકુના જયચંદ પંડિત કે પ્રથમ તો આ સમયસાર શાસ્ત્રમાં મિથ્યાદ્રષ્ટિનો પ્રવેશ જ હોય નહીં, એનો ઉકેલ કરી શકે નહીં, અને કદાચ આત્મા લઈએ તો કાંઈનું કાંઈ બાફવા માંડે. કેમ કે દ્રષ્ટિ નિર્મળ નથી, વેદજ્ઞાન નથી, પર્યાય દ્રષ્ટિ છે ઊંધું મારે. તેના સર્વપરદ્રવ્યોથી ભિન્ન એ જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન, જો નવનું જ્ઞાન નહીં પરદ્રવ્યથી ભિન્ન. એટલે પરદ્રવ્યમાં પર્યાય આવી ગઈ, નવ તત્વ છે ને એ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય સમ્યક દર્શનનો વિષય ન થાય. હું કહ્યું દેવગુરુ શાસ્ત્ર તો પરદ્રવ્ય છે, એના લક્ષ્ય તો સમ્યક દર્શન જ્ઞાન ધર્મ પ્રગટ થાય નહીં પણ અનુભવ કરતો ના ભેદ ઉત્પન્ન થાય છે. એ ભેદના લક્ષ્ય પણ સમય પ્રશ્ન પ્રગટ થાય. કેમ કે નવ તત્વો જે પ્રગટ થાય છે એ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં, ત્રિલોકનાથની વાણીમાં આવ્યું કે પડ્યું છે. આગમનો મર્મ જ્ઞાનીના હૃદયમાં હોય છે. શ્રીમદજી કહ્યું એક જ્ઞાય પણ માત્રનું જ્ઞાન, જો એક પોતાનો જે શુદ્ધાત્મા છે, અનાદિ અનંત જ્ઞાનમય દર્શનમય આનંદમય અંદર બિરાજમાન છે, અંદર દેખાય છે, એમ દેખનારને દેખાય છે અને દેખતો નથી એને પણ દેખાય તો છે પણ એ દેખતો નથી એના પ્રમાદથી પરને આમાં કરે. એક નાયકપણા માત્રનું જ્ઞાન, શુદ્ધ આત્મા જ્ઞાનાનું પરમાત્મા એનું અંતર્મુખ અભિગચ્છતી આવ્યું હતું ને, અભિગચ્છતી અભિમુખ થઈને આત્માને જાણવું, અનુભવો, એનું નામ જ્ઞાન. શ્રદ્ધા સમય દર્શન તથા આચરણ, આચરણ એટલે ચારિત્ર, ચારિત્ર એટલે સ્વરૂપમાં રમણતા. એ આચરણમાં વિતરાગ ભાવ હોય. પાંચ મહાવ્રત એ ચારિત્ર નથી, ચારિત્રનો મળ ને મેલ છે. મુંબઈમાં અમુક વાર સુધી કહ્યું બાપુ એ ચારિત્ર નથી, મેલ છે ચારિત્ર. પછી કહ્યું જેન બાપુ એ ઉદય ભાવ છે, એક સૂક્ષ્મ ભાવ કે ઉપસમ ભાવ નથી. એને તો એ રીતે શાસ્ત્રની વાત કહીએ કે ખ્યાલમાં આવે ને એને, એમ બોલું સીધું કહીએ કે મેલ છે તું ના જરાક એને ખટકે. બાપુ એ ઔદયિક ભાવ છે, કર્મના ઉદયના સંબંધથી પાંચમા વ્રતના પરિણામ રસાયની મંદતા થાય છે. એ ઝેરનો ઘડો છે, બંધનું કારણ છે. સદાન તથા આચરણ, આ આચરણ જો આચરણ તેનું આચરણ પણ રૂપનું લક્ષ કરી સમય કૃષ્ણ પ્રગટ કર્યા પછી સાધક પોતાના ઉપયોગને વારંવાર અંદરમાં જોડે છે. જેનો ઉપયોગ છે એમાં એકાગ્ર થઈને લીન થાય એનું નામ ચારિત્ર છે. સ્વરૂપે ચરણમ ઇતિ ચારિત્ર, સ્વરૂપમાં રમવું, લીન થવું અને એમાં આનંદની ભરતી આવે. સવિકલ્પ દશામાં ઓટાવી જાય છે, આનંદનો અભાવ થતો નથી. સવિકલ્પ દશામાં આનંદનો ઓટ આવે છે પણ આનંદ જે પ્રગટ થયો એનો અભાવ ન થાય. પણ ફરી નિર્વિકલ્પ ધ્યાનમાં જઈને ધ્યાનમાં બેસે છે સચ દશા, જ્યારે અંદરમાં ફરતી આવે છે, ફરતી આવે છે. એટલે જે વેપારમાં ફાયદો થાય એ જ વેપાર કરે ને, પછી તો બચું ભાઈ એમાં લાભ થાય કોઈ વેપાર છોડે કોઈ. સાધક અંદરમાં જાય છે, આનંદની ભરતી આવે છે. નીચે થોડો આનંદ છે, મુનિરાજને પ્રચુર સ્વસંવેદન આનંદની ભરતી આવે છે. આ તો ભવના અંતની વાતો બહાર આવી છે. એ ત્રણેયને જેમને થઈ ગયા તેમને તો પુત્ર સંયોગ જનિત અનેક પર્યાય રૂપ કહેનારો અશુભ નહીં, કાંઈ પણ ગ્રજવાન નથી. પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ, કેવળ નથી થયો, ત્યાં સુધી જેટલું અશુદ્ધ નહીંનું કથન છે, થોડી શુદ્ધતા અને થોડીક અશુદ્ધતા બે પર્યાયને અશુદ્ધ નહીંનો વિષય કયો, વ્યવહાર નહીંનો વિષય, જેટલું યથાપ્રદી પ્રયોજમાન છે એટલે જાણેલો પ્રયોજમાન છે. અહીંયા સુધી તો બારમી ગાથાની સંસ્કૃત ટીકા પ્રમાણે ભાવાર્થ કર્યો. હવે પોતે સ્વતંત્રપણે એક નવા વિચારો મૂકે છે. જયચંદ પંડિત છે, આ પૂર્ણ બસો વર્ષ પહેલા જે ગુરુના, એણે આ સંસ્કૃતનો અનુવાદ કર્યો. એની આ સ્વતંત્ર પોતાના વિચારો રજૂ કરે છે. જ્યાં સુધી યથાર્થ એટલે સાચો સમ્યક જ્ઞાન દર્શન શ્રદ્ધાની પ્રાપ્તિરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થયો હોય ત્યાં સુધી આ સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાની વાત કરે છે. એની પૂર્વ ભૂમિકા કેવી હોય, સમ્યક દર્શન થવા પહેલાની વાત કરે છે. તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે, અહીંયા વચન છે, જેમનાથી યથાર્થ નામ સાચો ઉપદેશ મળે છે, એટલે સર્વજ્ઞ ભગવાનની પરંપરામાં જે વિતરાગ માર્ગ આવ્યો એ જ પ્રકારે ઉપદેશ આવે, યથાર્થ ઉપદેશ મળે છે એવા એવા જીન વચનોનું સાંભળવું, જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવી, યથાર્થ ઉપદેશ હો. ક્યાં ત્યાં નિમિત્તનો હજી આંકડો પડે નહીં. આપણે સોનગઢ જતા હતા, નિમિત્તનો આંકડો પડ્યા પછી જતા હતા ને, એટલે તો જ્યાં ત્યાં આપણે માથા મારતા હતા પહેલા, હે બધાનું હતું ને થોડું જાજુ, પણ પછી ખબર પડી કે ન્યાયનો પરિચય કર્યો, ત્યાં પરનો પરિચય છૂટી ગયો. થોડો પીડ્યો નહીં એને, જેને કેવું ન પડ્યું, મહારાજ હવે તમારા વ્યાખ્યાન માની આવો, એને કેવું ન પડે, કહેવા જાય કોઈ કહેવાનું બંધ કર્યું, આંતરો પડી જાય છે અંદર. એક વ્યવહારની વાત તો શ્રીમદજી એવી કરી છે, ઉત્કૃષ્ટ મુમુક્ષું જ્ઞાનીને ઓળખી કાઢે, ઉત્કૃષ્ટ મુમુક્ષુની આંખ જ્ઞાનીને ઓળખી કાઢે, ખરેખર નિશ્ચય તો જ્ઞાની જ્ઞાનીને ઓળખે છે એવો પાઠ છે. પણ એક આ વ્યવહાર ભૂલતો એટલા માટે કે કોનું સાંભળવું ને કોનું ન સાંભળવું, એટલી પરીક્ષા કરવાની શક્તિ ગાયકીમાં આવી જાય છે. એટલે સોનગઢ જવા મીડા આપણે, બીજાનો સમાગમ થોડી સાંભળવાનું, એટલે સાંભળવા જતા હતા. પણ જ્યાં આ પુરુષનો પરિચય થયો, એટલી વાણીમાં વિતરાગ આવતો હોય છે, રાગ કરો ને પૂજ કરો, અને આ કરવાની વાત તો એમાં ક્યાંય છે જ નહીં. અરે પરિણામને આત્મા જાણે છે, એમ અમારે કેવું પડે છે એ પણ ખટકે છે. તાણીને કહીએ, ખેંચીને કહીએ તો સાધક પરિણામને જાણે છે એટલું કહીએ, બાકી ગરવા ભરવાની વાત તો અહીંયા છે જ નહીં. જૈન દર્શનમાં કેમ કે જ્ઞાતા છે ને, જતા નથી, પરિણામ થાય થાય, પરિણામ જેને જાણે કરે નહીં, પરિણામ થાય ને જાણે અને કરે નહીં, પરિણામ થયા કરે અને કરે નહીં કે ના ન કરે, એટલે પરિણામને અટકાવે કે ના કાંઈ અટકાવે, પરિણામને વધારે કે ના કાંઈ વધારે, કે પરિણામને સુધારે તો કરો કે નહીં, કે ના સુધારતો નથી, તો પરિણામને બગાડે છે સુધારે નહીં, તો કે ના બગાડતો નથી. પરિણામ પરિણામથી બગડે છે ને પરિણામ પરિણામથી સુધરે છે, એનું લક્ષ છોડીને તો આત્મા ઉપર આવી જા, પરિણામ આપ મેળે સુધી જશે. સુધારવાથી સુધરશે નહીં, પણ પરિણામનું લક્ષ છૂટ્યું છું, દ્રવ્યનું લક્ષ થયું છું, મિથ્યા તો ગયું ને સમય દર્શન પ્રગટ, અધર્મ દશા ગઈ ને ધર્મ દશા પ્રગટ થઈ જાય છે. આ વાત ખટકે છે, કઈક કરવાનું, કેવું કઈક કરવાનું, આત્માની સન્મુખ થઈને આત્માને જાણવું એ કરવું નથી. જ્ઞાન ક્રિયાભ્યાન મોક્ષ, આત્માનું જ્ઞાન અને આત્મામાં ઠરવું તે ક્રિયા. ક્રિયા એટલે આ રાગ કરવો ને પુણ્ય કરવાને આ વાત નથી. અહીંયા એ દુકાન બીજી, આ દુકાને નહીં, વિતરાગની પેઢીમાં કરવાની વાત નથી, અરે એને જાણવાની વાત કહીએ, એ ખટકે. શું થાય, સવિકલ દશા છે, નિર્વિકલ ધ્યાનમાં જમાતું નથી, એટલે વ્યવહાર જાણેલો પ્રિજ્ઞાન અમારે કેવું પડે છે, પણ ખટકે છે. એમાં અમે દોષમાં આવી જઈએ છીએ, પરિણામને જાણીએ એમાંય દોષ છે, પરિણામને પરિણામીને જાણીએ ગુણ છે. અપરિણામીની શ્રદ્ધા રાખે ને પરિણામીનું જ્ઞાન થાય, યથાર્થ છે, ટકરાતું ન હોય એટલે પરિણામને જાણે છે એમ કહેવામાં આવે. બે પ્રકારના પરિણામ સાધક ની અવસ્થા, થોડી શુદ્ધતા થોડી. એવા જીનવચનો સાંભળવું, ધારણ કરવું તથા જીનવચનોને કેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, જીનબીમના દર્શન, એ હનુમાનને નાળિયેર ચડાવે નહીં, શનિવારે જાય નહીં. અહીંયા અંબાજીને નાળિયેર ન વધારે, એના છત્તર ન ચડાવે, એ ભવાનીના મંદિરે પછી જાય નહીં, પછી ન જાય. ખેતર પાર ને ફલાણા પાર ને ઓહો, એ તો ઢગલો થઈ ગયો, અજ્ઞાન નો ઢગલો થઈ ગયો. એને કોક મને સુખી કરી દેશે. ભિખારી છો તું, પરમાત્મા છો, ભીખ માંગવા જા ક્યાં ક્યાં? સુખ ને જ્ઞાન તો અંદર ભીલું છે, અંદર જો ને ક્યાં તારું જ્ઞાન ને તારું સુખ બહાર ક્યાં છે? ચિન્વચનો ને કિનારા, આ તો શું જયારે વાત આવે ત્યારે પૂરું ભૂમિકા બધી રમણીક લાલ કેવી તો જોઈ ને, એ દોષ હોય તો નીકળી જાય. વ્યક્તિગત વાત છે, દોષ હોય તો નીકળી જાય. મોટો મિથ્યા તો છે દેવ દિવલા ને નિવેદ કરવા ને પગે લાગવા નાળિયેર વધારવું. આ એને તો ગ્રહિત મિથ્યા તો કહ્યું ભગવાન મહાપાપ. જીન ગુરુ ની ભક્તિ હો, બીજાની નહીં. જીન ગુરુ એટલે જ્ઞાન ને વૈરાગ્ય ને પ્રગટ થઈ ગયું હોય, આત્મજ્ઞાની ને ગુરુ કહેવામાં આવે. શ્રીમદ વચન છે, ગુરુ કોને કહેવા? આત્મજ્ઞાની તેને ગુરુ કહેવામાં આવે. જીનબીમ ના દર્શન, ભગવાન ના દર્શન કરવા આપણે જાય છે, જીનબીમ ના દર્શન નો ભાવ આવે, શિક્ષા દ્રષ્ટિને પણ આવે ને સમ્યક દ્રષ્ટિને પણ ભાવ આવે, પણ એનાથી ધર્મ થાય એમ માને નહીં. અને હું એને જાણું છું એમ પણ જાણતો નથી. એને જાણનારો જુદો અને આત્માને જાણનારું જ્ઞાન, એ જ્ઞાનના બે ભાગ પડી જાય છે. બહિર્મુખ જ્ઞાન પરને જાણે છે, અંતર્મુખ જ્ઞાન આત્માને જાણે છે. જરા નજીક નજીક આવો ભાઈઓ, સંકળા અરે આ ગુરુકુલ ની વાણી ભાવથી સાંભળશે ને એની ત્રીજી ગતિ નહીં મળે. મળશે તો મનુષ્ય ને કામ મળશે તો સ્વર્ગ. સમ્યક દર્શન થયા પછી તો સ્વર્ગમાં જ જાય. આ વણી નો ચમત્કાર છે. એટલે પાપ ની પ્રકૃતિ નો બંધ હશે ને, સંક્રમણ થઈ જશે. એવી અલૌકિક વાતો છે. અને એ વખતે શુભ ભાવ જયારે આત્માનો પલન જાતો હોય ત્યારે શુભ ભાવ હોય છે, તો શુભ ભાવના નિમિત્તે પડેલી કર્મની પ્રકૃતિ એનો અનુભવ પણ ઘટે છે, સ્થિતિ ઘટે છે, કોઈ પ્રકૃતિનો અનુભવ ઘટી જાય છે. એનું સહજ, એની ઈચ્છા વિના, આ લાલચ નથી, આ સ્થિતિ છે. જીનબીના દર્શન, ચૂકા દર્શન કરવા જાય છે. પ્રભુ મને જોઈને મારું સ્વરૂપ મને યાદ આવે છે, હું મારા સ્વરૂપને ભૂલી ગયો હતો ને. 24 કલાક થઈ ગયા, સવારે દર્શન કરવા આવ્યો. એ અર્યન ભગવાન જેવા તારા દ્રવ્ય ગુણ પર્યાય છે એવો મારો આત્મા છે. મારો વિસ્મરણ જોતો ને, કે મારું સ્મરણ તને જોઈને હું તારા જેવો છું, મારું સ્મરણ ને થઈ જાય છે. હું પણ તારા જેવો છું. એ સ્મરણ માટે છે, આત્માના સ્મરણ માટે છે. ત્યાં પગે લાગવા જાય ને શુભ ભાવ થાય ને કોઈ બંધાય ને પૈસો મળે, એટલા માટે પ્રતિમા નથી. ભૂલેલા સ્વરૂપને યાદ કરવા માટે પ્રતિમા. પ્રભુ હું તારા જેવો છું, આત્મા તારી જાત ને મારી જાતમાં ફેર નથી. હું મારા સ્વરૂપને ભૂલો છું, પણ તને જોતા મારું સ્વરૂપ મને સ્મરણ આવે છે, હું પણ આમ અંદરમાં જોઈને બેઠો છું. હવે હું પણ અંદરમાં જોઈ છું તારી સામે લખ છોડીને, હું પણ તમે પ્રેરણા આપો છો કે હું અંદર જોઉં છું, તું પણ અંદર જો ને, મારી સામે શું કામ જોવો છો, એમ માટે કૃતિમાં બતાવે છે. જિનબિંબના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવર્ત થવું હોય છે, આવો વ્યવહાર માર્ગ સમ્યક દર્શન થવા પહેલા લાયક પ્રાણીને હોય છે. નિમિત્તનો આંતરો પડી જાય, ગ્રહિત મિથ્યાત્વના ચૂરા થઈ જાય, અગ્રહિત મિથ્યાત્વ ભેદ જ્ઞાનથી ગળવા માંડે અને અભેદનો અનુભવ કટળી જાય. પ્રથમ પ્રયોજમાં છે, અને જેમને શ્રદ્ધા જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ, એટલે હવે સાધકની વાત કરે છે. પહેલા મિથ્યા દ્રષ્ટિની વાત કરી, હવે સાધક થઈ ગયા પછી એની વાત કરે છે. પોતાની ઉપરથી વાત વિચારો મૂકે છે, મૂળમાં સંસ્કૃતમાં નથી કે તેમને પૂર્વકથિત કાર્ય, જે ઉપર કહ્યું ને દેવ શાસ્ત્ર પૂજન ભક્તિ આદિ પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનો આલમ છોડવાનું પૂર્ણવ્રત માવ્રત. અનુવ્રત એટલે 11 પ્રકારની પ્રણીમાં 12 પ્રકારના વંશાવતને હોય છે, માવ્રત 5 અર્થ હોય છે. એનું ગ્રહણ, 5 સમિતિ, 3 ભુક્તિ, 5 પરમેષ્ઠીના ધ્યાનનું પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સદગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રગટાવવું, એવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર. વ્યવહારને વ્યવહારનો ઉપદેશ જાણવા યોગ્ય છે, પણ એ બુદ્ધિએ જાણે છે, એનાથી લાભ થાય એમ જ્ઞાની જાણતા નથી. હવે જો નીચે છે ફૂટનોટ 5, વ્યવહારની ના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહાર ઉદ્દિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. વળી તે ઉદ્દેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, લ્યો, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી, શુદ્ધ ઉપયોગમાં ટકાતું નથી, એટલે શુભ ભાવ આવે છે લાયક પ્રાણી. આ યદિને પાપનો તો ઉપદેશની વાત જ નથી અહીંયા, અન્ય મતિમાં પણ પાપનો ઉપદેશ કોઈ ના આપે તો જૈન વિતરાગ થયા કે કંઈ પાપનો ઉપદેશ કરવાની વાત કરે, ઊંચે ઊંચે ચડવાની વાત અહીંયા ચાલે છે. પુણ્યને છોડો એટલે પુણ્યમાં આત્મબુદ્ધિ છોડો, પુણ્યનું સ્વામીપણું છોડો, પુણ્યથી ધર્મ થાય એવી માન્યતા છોડો. પુણ્ય તો રહી જશે, પુણ્ય તો થોડો ટાઈમ રહી જશે, જાજો ટાઈમ તો રહેતું નથી પુણ્ય પછી પરમાત્મા થાય એટલે સાધકને દેખાય હવે પુણ્ય પાપના પરિણામ થોડા ટાઈમમાં છે. પણ સાક્ષાત પ્રતિથી આ પ્રમાણે કરું વ્યવહાર ઉદ્દેશ છે, નીચે વાંચ્યું એવા વિના રહેતા બરાબર વ્યવહાર નહીં, કથન છે તો અસત્યાગ કહેવામાં આવ્યો છે. આશ્રય માટે સર્વથા અસત્યાગ છે અને જાણવા માટે કથનચિત સત્યાગ છે. જાણે જાણવાનો નિષેધ નથી, જાણવાનો તો છે તો નિષેધ, પણ અંદર ના ટકાય એ છે જાણેલો પ્રજ્ઞાન. એવી વાત છે, સૂક્ષ્મ વાત છે, એનો ઉપયોગ સૂક્ષ્મ કરે ને તો ખ્યાલમાં આવી જાય છે. પણ જો કોઈ તેને સર્વ અસત્યાર જાણી છોડી દે તો શુભ ઉપયોગનો વ્યવહાર છોડે, અને શુભ ઉપયોગની સાક્ષાત શુદ્ધ ઉપયોગની સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી, કેવળ જ્ઞાન તો થયું નથી, અને શુભ ઉપયોગને છોડી દે તો પછી પાપના પરિણામમાં ચાલ્યો જાય, એવો જિનેન્દ્ર માર્ગમાં ઉપદેશ હોઈ શકે નહીં. અને એમ જો આવી જાય તો ભ્રષ્ટ થઈ ગમે તે સ્વેચ્છાચાર પ્રવર્તે તો નરકાદી ગતિ તથા પરંપરા નિગોર્ને પ્રાપ્ત થઈ સંસારમાં ભ્રમણ અરે અરે ત્યાં પુણ્યની પ્રીતિ છોડાવે છે. પુણ્યની પ્રીતિ તો પછી પાપની પ્રીતિની વાત તો ક્યારે, ગુણની રુચિ છૂટે છે, ગુણ છૂટતું નથી. ગુણ રહી જાય અને ગુણની રુચિ છૂટી જાય અને આત્માની રુચિ થઈ જાય. આત્માની રુચિ થાય એટલે ગુણની રુચિ છૂટી જાય અને ગુણ થોડો ટાઈમ હોય એ રાખવું આગળ. હા, લાંબો ટાઈમ ન રહીએ પછી સમય કરશું પછી ગુણ પાપ લાંબો ટાઈમ રહેતા પછી. એ તો પુરુષાર્થ નથી કરતો, પુરુષાર્થ કરે તો અંતર્ભૂતના ટાળી શકે કે ના એમ નથી, એમ છે નહી. કરવાનો પુરુષાર્થ નથી ને ટાળવાનો પુરુષાર્થ નથી ને ખરેખર એને જાણવાનો પુરુષાર્થ પણ નથી. એવી વસ્તુ અંદરની છે. આ તો જ્ઞાતા છે, આત્માને જાણતા જાણતા પરિણામને જણાય છે એને જાણે છે એમ કહેવામાં આવે છે. દ્રવ્યપર્ય એને જાણે છે. માટે શુદ્ધનીનો વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ જાણેલો પ્રજ્ઞાન આદરેલો નહીં. પ્રજ્ઞાન એટલે આદરેલો નથી, કરવા યોગ છે, ઉપદેશ નથી, કથનથી જાણવા યોગ છે. સર્વથા જાણવા યોગ પણ નથી. સર્વથા જાણવા યોગ હોય તો પરમાત્મા પોતાનો આત્મા, કથનથી જાણવા યોગ હોય તો પરિણામ છે. એવું સવિકલ દશા હોય ત્યારે તમે હમણાં સુરેન્દ્રનગર છો, ત્યાં સુધી વ્યવહાર પણ એવો ચારવાદ મતમાં શ્રી ગુરુ નો ઉપદેશ છે. ત્યાં ત્યાં જે જે યોગ છે તાં સમજવું, ત્યાં ત્યાં તે આચરે આત્માથી જન એ આત્માથીનું કામ એમ છે કે જેમ છે સ્થિતિ પાપના પરિણામને પાપના પરિણામ જાણે, ગુણના પરિણામને ગુણના પરિણામ જાણે. વિતરાગ ક્રિયા પ્રગટ થઈ હોય તો વિતરાગ દશા થોડી પ્રગટ થઈ છે, હજી પૂર્ણ વિતરાગ દશા મારી પ્રગટ થઈ નથી. મારે ઠરવું એવો પુરુષાર્થ, શું કહ્યું, સ્વભાવમાં ઠરવું એવો પુરુષાર્થ એ પર્યાયનું વીર્ય કામ કરતું નથી, ઓછું કામ કરે છે. પુરુષાર્થ પર્યાયમાં છે, આત્મા તો પુરુષાર્થનો પિંડ છે, એ તો નિષ્ક્રિય છે. પર્યાયનું વીર્ય જેટલું કામ કરે છે એટલો અભિમુખ થઈ જાય છે. પર્યાયનું વીર્ય પર્યાયમાં છે, દ્રવ્યનું વીર્ય દ્રવ્યમાં છે. પુરુષાર્થ કોણ કરે છે? પરિણામ અભિમુખ થાય છે પુરુષાર્થ, કેમ કે એને દુઃખ ગમતું નથી. પર્યાયને હવે પર્યાયને સુખ જોયું છે તો એને ખ્યાલ આવી ગયો કે આનો આશ્રય કરતા થોડું સુખ પ્રગટ થઈ ગયું, હવે તો આખો આશ્રય કરી લો તો તું ટળી જાય અને પૂર્ણાનંદ પ્રગટ થઈ જાય. માર્ગ મળી ગયો, એ વેપારમાં લાભ હોય એ વેપાર પછી કોઈ છોડે એથી છોડતું. મુકાબલી કે આ વેપાર કરવા જેવી લાભ નહીં ભાઈ, અમને દાળ ઢોકળા મળે. મળતા હોય તો લાખ બે લાખ પાંચ લાખ પણ કે દાળ ઢોકળા મળે છે, દાળ બાટી મળે છે. પ્રવીણભાઈ એમ જ કે ને, એમ જેને જેમાં લાભ મળ્યો, સમ્યક દર્શન થયું, આત્માના દર્શન થયા, મને અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવ્યો, સિદ્ધ જેવો એની જાતનો એટલો નહીં, માત્ર ઓછી, પણ સિદ્ધ ભગવાન જેવો આનંદ નો શ્વાસ દેડકાને ને હરણિયાને આવે છે અનુભવના કાળમાં, તો મનુષ્યને તો આવે એમાં શું નવાય. પણ એ નિશાળે ચડવું નહીં, આડે અવળે રસ્તે જાય એ અર્થનું હવે કે છે, એ અર્થનું ફળસ્વરૂપ કાવ્ય ટીકાકાર હવે ટીકાકાર પોતે જે આ વાત કરીને નિશ્ચય વ્યવહારની અગિયારમી બારમી શુદ્ધિ કરીને વ્યવહાર જાણે એની શુદ્ધિનો કળસ છે. બોલો કળસ
સ્વયં વાંધ મોહ सपदि समय सारं ते परं ज्योतिरुच्यै प्रणवमनय पक्षाक्षुर्णमीक्षन्तैव
निश्चय અને વ્યવહાર આ બે નયોને વિષયના વ્યક્તિ પરસ્પર વિરોધ છે. નિશ્ચય એટલે શું ને વ્યવહાર એટલે શું? કે જે જ્ઞાન પોતાના સુધાર્થ માટે વિષય કરે, પોતાના સામાન્ય સુધાર્થમાને જીવ તત્વને વિષય કરે, નવ તત્વમાં જીવ તત્વ સામાન્યને વિષય કરે, એનું નામ નિશ્ચય નહીં કહેવાય. અને જે એ દસ પ્રકારના પ્રાણને વિષય કરે એવો વ્યવહાર જીવ, અથવા પુણ્ય પાપને વિષય કરે કે આ પુણ્ય છે ને આ પાપ છે અથવા આશ્રુ છે બંધ છે, એમ જે જ્ઞાનનો અંશ ભેદને વિષય કરે તેને વ્યવહાર કહેવામાં આવે છે. આવા બે નયો છે. નય છે એ જ્ઞાનના અંશ છે. જે જ્ઞાન આત્માને વિષય કરે કે હું નાયક છું એમ જાણે તો એનું નામ નિશ્ચય નહીં કહેવાય. અને જે પરિણામને જાણે, ભેદને જાણે, થતા ભેદને જાણે તો એનું નામ વ્યવહાર નહીં કહેવાય. જેમ કે આત્મા નિત્ય છે તો નિત્ય પણ આત્માને જાણે, પર્યાય અપેક્ષાએ નિત્ય છે તો નિત્યને પર્યાય અપેક્ષાએ જાણે, વ્યવહાર થઈ ગયો. એમ નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. વિરોધ છે. આત્મા કાં કયો નિત્ય અને કાં કયો અનિત્ય એમ અન્યમતી કહે છે. કેમ કે બે નો વિરોધ છે. નિત્ય હોય કે અનિત્ય કેમ હોય, અને અનિત્ય હોય નિત્ય કેમ હોય, એક હોય અનેક કેમ હોય, અને અનેક હોય એક કેમ હોય, કે એક હોય અનેક પણ હોય, નિત્ય હોય અનિત્ય પણ હોય. કાંક્યો નિત્ય ને કાંક્યો અનિત્ય તમારું કઈ ઠેકાણું નથી એમ અન્યમતી જૈન મતીઓને કહે છે કે તારી ભૂલ થાય છે. તારી વાત સાચી છે કે નિત્ય હોય અનિત્ય હોય એમ એને ખરે વિરોધ લાગે છે. વાત તારી સાચી છે. ઉપર ટપકેથી જો જ તો વિરોધ છે કે જે વસ્તુ નિત્ય હોય તો નિત્ય જ હોય, વળી નિત્ય હોય અનિત્ય પણ હોય એક જ સમયે, સમય ભેદ નહીં, વસ્તુ ભેદ નહીં, એક વસ્તુમાં પરસ્પર વિરોધી બે ધર્મ રહેલા છે. નિત્યને પણ ધારી રાખે આત્મા અને અનિત્ય ધર્મને પણ ધારી રાખે છે આત્મા. તો વિરોધ લાગે છે કે એ વિરોધ કેમ ટળે? કે અનુભવ થતા વિરોધ ટળી જાય. અનુભવ જ્ઞાનમાં ચાર વાતનો જન્મ થાય. એ કથનથી નિત્ય અને કથનથી અનિત્ય બે વિકલ્પ નહીં, પણ વિકલ્પ વિના એવું એ જ્ઞાન અંદરમાં પ્રગટ થાય કે દ્રવ્યને નિત્યપણે જાણે અને પર્યાયને અનિત્યપણે જાણે એક સમયમાં. હો નિત્ય અનિત્યને જાણે એક અનેકપણને જાણી લે છે જેમ છે તેમ. અનુભવ જ્ઞાનમાં વિરોધ ટળી જાય છે. અજ્ઞાનીને વિરોધ લાગ્યા વિના રહેતો નથી. કેમ કે નિત્ય અનિત્યને ક્રમે જાણે છે. ક્રમે જાણે છે એમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. એક સમયમાં નિત્ય અને અનિત્ય જાણી શકતો નથી. ઇન્દ્રિય જ્ઞાન બધી સુખ વાત છે, સમજવા જેવી છે. અને અતિન્દ્રિય અભિભૂત થયેલું જ્ઞાન નિત્ય અને અનિત્યને એક સમયમાં જાણે, અનંત ધર્મને જાણે, પરસ્પર વિરોધી બે ધર્મને જાણે, સાપેક્ષ ધર્મને એક સમયમાં, નિરપેક્ષ ગુણને તો જાણે, ગુણોને તો જાણે, પણ સાપેક્ષ પરસ્પર વિરોધી બે ધર્મ એક અનેક વિરોધીઓને એને એક સમયમાં જાણે. જ્યારે વિરોધ ટળી જાય છે એટલે વિકલ્પ ટળી જાય છે. ક્રમે ક્રમે જાણતો તો દ્રવ્ય અપેક્ષાએ નિત્ય, પર્યાય અપેક્ષાએ અનિત્ય, એમાં તો આકુળતા હતી. એમાં નિત્યને જાણતો નહોતો સમય પ્રકારે, અને અનિત્યને પણ જાણતો નહોતો. જ્યાં ઉપયોગ અંદરમાં ગયો અને અનુભવ થયો ત્યાં અનુભવ જ્ઞાન ચાર વાત પ્રગટ થઈ ગયું. અનેકાંતને જાણનારો સમ્યક એકાંત પૂર્વક અનેકાંતની પ્રગટતા થઈ જાય છે. બધું જાણે છે, કઈ જાણવું બાકી રહેતું. જેટલું કેવળી ભગવાન જાણે આત્મા વિશે એટલું જ શુદ્ધ જ્ઞાની અનુભવના કાળે કેવળી જેવો છે. બધું જાણે, કઈ જાણવું બાકી રહેતું એમ આવે સમયસાળમાં એ અનુભવ વખતે તો કેવી જેવો છે. ટીકાકાર પેલા અમને કહ્યું કે સિદ્ધ સદસ છે અને પછી ક્લોઝિંગ પેલ એ સિદ્ધ જ છે. ક્લોઝિંગ પેલ ને ક્લોઝ ટીકાકારે પેલા સિદ્ધ સદસ છે અનુભવી પછી સિદ્ધ જ છે. સિદ્ધ સદસ કયો છે? સિદ્ધ જેવો એમ કહ્યું સિદ્ધ જ છે. જ્ઞાનીની મસ્તી અનુભવની મસ્તી કોઈ જુદા પ્રકારની હશે. પૈસા નો અભિમાન વાળા ને મસ્તી ચડાય છે ને ખોટી, હજી કરોડ બે કરોડ પાંચ કરોડ થાય હું પોળો અને શેરી નકલી જોયું છે. એક બદલ બનાવો, એક ભાઈ છે એવા નામ કામ નથી આપતો, હું બીમારી એના માટે બધા હું પોળો અને શેરી સાંભળું નથી કઈ મારું કહેવાનું હશે. એને એ જાતનો ગેપ કીડે દારૂ દારૂ પીધો છે ને પૈસાનો એમાં નાની ને મસ્તી ચડી જાય છે. અનુભવ ભગવાન આત્મા અનુભવના કાળમાં તો અમે સ્થિર થઈ ગયા. અરે અમને તો આ કેવળ નાના દર્શન થયા. અનુભવની મસ્તી હોય જુદા પ્રકારની જ્ઞાનીઓ વર્ણવે છે, હકીકત છે. નિશ્ચય વ્યવહારે બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે, એ વિરોધને નાશ કરનારું શાદ પરથી ચિનિત શાદવાદ કથનચિત. શાદ એટલે કથનચિત, શાદવાદ એ વાણીનો ધર્મ છે અને અનેકાંત છે એ વર્તોનો ધર્મ છે. અનેકાંત થી ધર્મને બતાવનારું છે અને એ ધર્મને બતાવનારી શાદવાદ વાણી છે. શાદ પરથી ચિન્હ જે જીન ભગવાનનું વચન વાણી, તેમાં જે પુરુષો રમે છે વાણીમાં ન રમાય. વાણીમાં એમ આવ્યું કે તારો આત્મા શુદ્ધ છે, એનું લક્ષ કર ને એનું ધ્યાન કરીને એમાં એકાગ્ર થઈ જાય તને અનુભવ થશે. એમ વચનમાં વાણીમાં રમાય કઈ? વાણી શું કહે છે કે પુન પાપથી તારો આત્મા ભિન્ન છે ને આનંદ દૂરથી અભિન્ન છે એવા આત્માનો અવલોકન લેતો. જે પુરુષો પોતાની મેળે, જે પુરુષો પોતાની મેળે સ્વયંબુદ્ધ અને બૌદ્ધિક બુદ્ધત્વ એમ બે પ્રકારના સમ્યક દર્શનના હોય છે કારણ. સ્વયંબુદ્ધ એટલે ગુરુના સંસ્કાર હોય ને વર્તમાન ગુરુ ન હોય એનું સમય પ્રશ્ન થઈ જાય. એક વાર ચેતના વધી સાંભળી હોય ઊંડા સંસ્કાર હોય તો વર્તમાનમાં ગુરુ ન મળે તો થઈ જાય, એને સ્વયંભૂ કહેવામાં આવે. અને બુદ્ધિક બુદ્ધત એટલે બીજા ઉપદેશ આપે અને પોતે પામે એવી બે પ્રકારની પર્યાયની યોગ્યતા હોય છે. પર્યાયની યોગ્યતાની આ વિશે ચાલે છે. પોતાની મેળે અન્ય કારણ વિના આ અતિશયનું પરમ જ્યોતિ પ્રકાશમાં શુદ્ધાત્માને સ્વરૂપ દેખાય છે. અભિમુખ થઈને જ્યાં આત્માનો અનુભવ કર્યો ત્યાં શુદ્ધાત્માના દર્શન થઈ જાય. ત્યારે વિકલ્પ પડી જાય છે, વિરોધ મટી જાય છે અને બધું જેમ છે તેમ જાણે છે. સ્વરૂપ દેખે છે કેવો છે સમય સારું શુદ્ધાત્મા. આ શુદ્ધાત્મા કેવો છે કે નવીન ઉત્પન્ન થયો નથી, અનાદિ અનંત છે. એ ઉપજતોય નથી ને મરતો પણ નથી, શાશ્વત અવિનાશી નિત્ય ગુરુ પરમાત્મા છે. નવીન ઉત્પન્ન થયો નથી, પહેલા કર્મથી આચ્છાદિત હતો. જ્ઞાનની કથામાં જોયું ને સહજ નાયક એક ભાવ તિરોભૂત થઈ જાય છે. રાગના પુનના પ્રેમમાં પીડો હોય જીવ તો એને પોતાનો શુદ્ધાત્મા છે તો પ્રગટ, પણ એને દેખાતો નથી, તિરોભૂત ગયો. એ વાત નાયકી છે. પહેલા કર્મથી એટલે રાગથી, જળ કર્મ નહીં, રાગથી આચ્છાદિત હતો, ભૂલ પાપના પ્રેમમાં પીડ્યો હતો, શુભ રાગના પ્રેમમાં પીડ્યો હતો. આમ કરતા કરતા ધર્મ, કર્મ કરતા કરતા ધર્મ ન થાય, કર્મ કરતા કરતા કર્મ બંધાય અને જ્ઞાન કરતા કરતા ધર્મ થઈ જાય. ધર્મીને જાણે તો ધર્મ થાય, કર્મને જાણે તો ધર્મ ન થાય. આ કર્મને જાણે તો ધર્મ થાય તો પરદ્રવ્ય છે, અને રાગને જાણે તો ધર્મ ન થાય તો ક્યાં વાત છે. જે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો, લ્યો પેલા ભગવાન આત્મા દેખાતો નહોતો, હવે અધર્મમાં જઈને અનુભવ કર્યો તો આત્માના દર્શનને થાય છે. તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો, વળી કેવો છે, સર્વથા એકાંત રૂપ પુનઈના પક્ષથી ખંડિત થતો નથી. અન્યમતી એકાંત નિત્ય છે, એકાંત અનિત્ય છે, એમ એકાંતના પક્ષમાં ચરેલા અનિયમતી જેવો હોય તો એમ ભલે કહે તો પણ એ વસ્તુ તો અખંડ છે, એ ખંડિત થતી નથી. ગમે એવા ઠેકડા મારે તો વસ્તુ તો જેવી છે તેવી રહેવાની છે, અનાદિ રૂપ, એમાં કંઈ ફેર પડતો નથી.
ગંગા